એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે લેખનની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું, અને એ પણ બે મોટા ગજાના પણ કદાચ થોડા જુદા વિચારોવાળા લેખકોના માધ્યમથી. પ્રમોદ કુમાર પટેલનું પુસ્તક છે તત્વસંદર્ભ. એમાં ફ્રેન્ક ઓકોનર અને ફ્રેન્કો મોરિયાની મુલાકાતો છે, એના પર આજે વાત કરીશું. આ મુલાકાતો જાણે લેખકોની વર્કશોપ જેવી છે, નહીં? એમની લખવાની રીત, એમને પ્રેરણા ક્યાંથી મળે, એમના વિચારો, બધું જ જાણવા મળે.
બરાબર. અને આપણો પ્રયાસ એ રહેશે કે જેમણે આ પુસ્તક નથી વાંચ્યું એમને પણ આ બંને લેખકોના લેખન વિશેના મુખ્ય વિચારોની એક ઝલક મળી જાય. એમની પદ્ધતિઓ શું હતી, સાહિત્યને કઈ રીતે જોતા હતા, કદાચ એમની વચ્ચે શું સામ્ય હતું, શું તફાવત હતો, એ બધું સમજવાની કોશિશ કરીશું.
સરસ. તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ક ઓકોનરથી, આઈરિશ લેખક. એમને પૂછાયું કે ભાઈ તમે લેખક બન્યા કઈ રીતે? જવાબ બહુ મજાનો છે. કહે છે કે લેખક બનવા સિવાય મારી પાસે બીજો કોઈ, શું કહેવાય, વિકલ્પ જ નહોતો.
હા હા.
અને પેલી વાત, શરૂઆતમાં ચિત્રકાર બનવું હતું પણ રંગો મોંઘા લાગ્યા એટલે પેન્સિલ નોટથી કામ ચલાવી લીધું, લેખન શરૂ કર્યું. કેટલી વ્યવહારુ વાત કહેવાય.
ખરેખર એમના જવાબમાં જે એમ કે અનિવાર્યતા દેખાય છે, જાણે લખવું એ શોખ નહીં પણ જરૂરિયાત હતી. અને પેલી પેરિસ જવાની વાત.
હા, શિષ્યવૃત્તિવાળી.
હા, શિષ્યવૃત્તિ મળી હતી પણ જઈ ન શક્યા. એ ઘટના પણ કેવી રીતે જીવનનો રસ્તો બદલી નાખે છે, નહીં? સંજોગો જ કલાકારનો પથ નક્કી કરી દે. કદાચ પેરિસ ગયા હોત તો
ચિત્રકાર બની ગયા હોત,
બની શકે.
અને એમણે ટૂંકી વાર્તા કેમ પસંદ કરી એ પણ રસપ્રદ છે. કહે છે કે ટૂંકી વાર્તા ઉર્મી કાવ્યની સૌથી નજીકનું સ્વરૂપ છે. પોતે માનતા કે હું કવિ તરીકે નિષ્ફળ ગયો એટલે પછી ટૂંકી વાર્તા લખવા માંડ્યો. આ સાંભળીને પેલો ફોકનરનો વિચાર યાદ આવે છે.
હા, કે દરેક નવલકથાકાર એક નિષ્ફળ કવિ છે અને નિષ્ફળ ટૂંકી વાર્તાકાર પણ.
બરાબર. પણ શું ઓકોનર એ જ અર્થમાં કહે છે?
લગભગ એવું જ, પણ થોડી સ્પષ્ટતા સાથે. એ ફોકનરની વાતનો ઉલ્લેખ કરે છે પણ એમ પણ કહે છે કે નવલકથા લખવી એ કંઈ સહેલું નથી. મતલબ ટૂંકી વાર્તામાં નિષ્ફળ ગયા એટલે નવલકથા લખી નાખી એવું નથી. નવલકથા એમના મતે એક સાતત્યપૂર્ણ જીવન દૃષ્ટિ માંગે છે. સમય અને સમાજ સાથે પાત્રોનું જોડાણ માંગે છે.
જ્યારે ટૂંકી વાર્તામાં?
ટૂંકી વાર્તામાં તો ઉર્મી કાવ્યની જેમ બસ એક ઝબકારો, એક ઇશારો, ભાવની એક ક્ષણ, એટલું પૂરતું છે. એટલે જ તો એ ફોકનરની પેલી પ્રખ્યાત નવલકથા એઝ આઈ લે ડાઈંગ એને પણ લાંબી ટૂંકી વાર્તા જ ગણે છે.
કેમ કે એમાં પાત્રો પર યુગની અસર નથી દેખાતી એમ.
બરાબર. એમના મતે એ કૃતિ પાત્રોના મનોમંથન પર વધુ ધ્યાન આપે છે, પણ જે સમાજમાં, જે સમયમાં એ લોકો જીવે છે એની વ્યાપક અસર એમના પર કેવી પડે છે એ ઓછું બતાવે છે. અને આ વ્યાપક સંદર્ભ, આ સાતત્યનું ભાન એ ઓકોનર માટે નવલકથાનું મુખ્ય લક્ષણ છે, ટૂંકી વાર્તા માટે જરૂરી નથી.
સ્વરૂપ વિશેની એમની સમજ ઘણી સ્પષ્ટ લાગે છે. અને લખવાની રીત એ પણ એટલી જ રસપ્રદ છે. મોપાસાની સલાહ માને છે.
હા, પેલી સફેદ કાગળ પર કાળું ચિત્રામણ કરતા રહો વાળી વાત.
બરાબર. એટલે શરૂઆતમાં કેવું લખાય છે એની ચિંતા નહીં કરવાની, બસ લખવાનું શરૂ કરી દેવાનું. પણ એમનો જે ડિઝાઇન પર ભાર છે એ મુદ્દો મને મહત્વનો લાગ્યો.
હા, બહુ મહત્વનો મુદ્દો છે. ડિઝાઇન એટલે શું? વાર્તાનું મૂળ માળખું,
કથાનકનો મુખ્ય પ્રવાહ.
એ પહેલા એ નક્કી કરે કે વાર્તામાં થયું શું, પાત્રોએ કર્યું શું, એનો એક કાચો મુસદ્દો, એક રૂપરેખા તૈયાર કરે. અને પછી જ ભાષા, શૈલી, વાક્યરચના, વિગતો, એ બધું આવે.
એમનું કહેવું છે કે પહેલા એ જુઓ કે આ લોકોએ કર્યું શું, પછી વિચારો કે ઓગસ્ટની સંધ્યા રમણીય હતી કે નહીં.
બરાબર. એટલે પહેલા ઘટનાક્રમ, પછી વર્ણન અને શૈલી.
આ તો પેલું ઈ કોપાર્ડ જે કરતા હતા એનાથી બિલકુલ ઉલટું થયું ને. કોપાર્ડ તો પહેલા નોંધપોથીમાં રૂપકો, વાક્યો, સંવાદો ભેગા કરે અને પછી એમાંથી વાર્તા બનાવે.
હા, તદ્દન વિપરીત. ઓકોનર માટે પહેલા સ્ટ્રક્ચર, પહેલા સ્થાપત્ય, પછી એમાં રંગ પૂરવાના.
આ પણ લેખન પ્રક્રિયા વિશે એક મોટો સવાલ ઊભો કરે છે. પહેલા વિચાર કે અભિવ્યક્તિ? ઓકોનર માટે તો સ્પષ્ટ છે, પહેલા વિચાર, પહેલા માળખું.
હા.
અને પુનર્લેખન વિશે શું કહે છે? એ તો એમનો મંત્ર જ લાગે છે, નિરંતર, નિરંતર, નિરંતર.
ખરેખર. અને એ પણ ક્યાં સુધી? કૃતિ છપાઈ જાય, પુસ્તક બહાર પડી જાય પછી પણ એમાં સુધારા કર્યા કરે,
પોતાની જૂની વાર્તાઓને ફરીથી લખે, એના નવા વર્ઝન તૈયાર કરે. આ તો લેખન પ્રત્યેની શું કહેવાય, જબરદસ્ત નિષ્ઠા કહેવાય
અને પરફેક્શન માટેની મથામણ.
સાચી વાત. એ બતાવે છે કે એમના માટે લેખન ક્યારે પૂરું જ નથી થતું, એ એક સતત ચાલતી જીવંત પ્રક્રિયા છે. આજના નવા લેખકો માટે પણ આમાંથી ઘણું શીખવા જેવું છે.
ચોક્કસ.
ઓકોનરની આ ડિઝાઇન અને મહેનતની વાત ખરેખર પ્રેરણાદાયક છે. પણ હવે થોડા જુદા અભિગમવાળા લેખક તરફ જઈએ, ફ્રાન્કો મોરિયા. મોરિયા કંઈક જુદી વાત કરે છે. એ ટેકનિકના વધુ પડતા મહિમા સામે ચેતવે છે. મને આ વાત બહુ ગમી કે મહાન લેખક નિયમો પર નહીં, પોતાની જાત પર આધાર રાખે છે.
હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. અને મોરિયા બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ પૃષ્ઠ અને બાલઝાક જેવા લેખકોના ઉદાહરણ આપે છે. કહે છે કે એમની શૈલી એટલી બધી એમની પોતાની હતી, એટલી અંગત હતી કે એનું અનુકરણ થઈ જ ન શકે, એ શીખવી ન શકાય.
એટલે દરેક લેખકે પોતાની કેડી જાતે કંડારવી પડે એમ.
બિલકુલ. દરેક મહાન લેખક પોતાનો અવાજ, પોતાની શૈલી જાતે જ બનાવે છે. એ અમેરિકન લેખકોનું ઉદાહરણ આપે છે. ફોલ્કનર, હેમિંગવે, દરેકે પોતાની વાત કહેવા માટે પોતાની આગવી રીત શોધી. શૈલી કંઈ વારસામાં ન મળે, એ તો જાતે જ ઘડવી પડે.
અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે પોતે કઈ ટેકનિક વાપરો છો, ત્યારે તો એમનો જવાબ સાંભળીને આશ્ચર્ય થાય.
હા હા.
કહે છે કે લખતી વખતે મને ભાગ્યે જ ખ્યાલ હોય છે કે હું કઈ ટેકનિક વાપરી રહ્યો છું. બધું જ સાહજિક રીતે આવે છે,
એકદમ સ્વયંભૂ.
અને પાત્રો વિશે પણ એવું જ. એમના વિશે બધું જાણવાનો ડોળ કરવો કે એમના વિશે સારા ખરાબના જજમેન્ટ આપવા, એનાથી એ દૂર રહે છે. જાણે લેખક પોતે પણ પાત્રો સાથે પ્રવાસે નીકળ્યા હોય.
બરાબર. એમને તો એમ પણ લાગે છે કે આ ટેકનિક અને રચના રીતિના ચક્કરમાં વધારે પડવાથી ફ્રેન્ચ નવલકથાને નુકસાન થયું છે. જોઈસ, કાફકા, ફોકનર, એ લોકો કોઈ તૈયાર ફોર્મ્યુલા નથી આપતા. સાચો લેખક આવા બધા નિયમોથી પર હોય છે.
એટલે ટેકનિક સર્જનની સાથે જ આવે એવું.
હા, મોરિયાની દ્રષ્ટિએ નવલકથાકાર પોતાની પ્રકૃતિને જે અનુકૂળ હોય એવી ટેકનિક સહજ પ્રેરણાથી જ શોધી લેશે. એ કંઈ પહેલેથી નક્કી ન હોય.
પણ પછી પેલી વાત, એમની નવલકથા થેરેસ દે સ્ક્રુવમાં એમણે મૂંગી ફિલ્મોની ટેકનિક વાપરી હતી. પેલું પૂર્વ ભૂમિકા વગર સીધી શરૂઆત, અચાનક બધું ખુલ્લું થવું, ફ્લેશબેક, તે સમયે તો આ બધું નવું ગણાતું હતું. તો આમાં વિરોધાભાસ નથી? એક બાજુ કહે છે ટેકનિકનું ન વિચારો, બીજી બાજુ નવી ટેકનિક વાપરે છે.
લાગે તો ખરો વિરોધાભાસ, પણ મોરિયા એને સહજ વૃત્તિ કહે છે. એ કહે છે કે એ મેં કોઈ સભાનપણે નક્કી નહોતું કર્યું. વાર્તાની જરૂરિયાત એવી હતી કે ટેકનિકો જાતે જ આવી ગઈ. આનો અર્થ એવો પણ કરી શકાય કે સાહજિકતા એટલે અણઘડતા નહીં, અનુભવી લેખકની સહજ વૃત્તિમાં પણ એક આંતરિક સમજ હોય છે જે યોગ્ય સમયે યોગ્ય સાધન પસંદ કરી લે, ભલે એ પ્રક્રિયા સભાન ન હોય.
સમજાયું. અને પાત્રો અને કથાનક વિશે પણ એમનો વિચાર ઓકોનરથી થોડો જુદો છે. ઓકોનર પહેલા ડિઝાઇન નક્કી કરે, જ્યારે મોરિયા કહે છે શરૂઆતમાં બધું નક્કી ન હોય.
હા, મોરિયા માટે લેખન એક શોધ જેવું છે. શરૂઆતમાં એક વિચાર હોય, થોડા પાત્રો હોય, પણ લખતા લખતા કયું પાત્ર આગળ આવશે, કયું પાછળ રહી જશે એ નક્કી ન હોય. એમના નાટક એઝમોડીનું ઉદાહરણ આપે છે ને, પેલો પાત્ર એમ કોટુર. શરૂઆતમાં એનું કંઈ ખાસ મહત્વ નહોતું, પણ લખતા ગયા એમ એ મુખ્ય બની ગયું.
એટલે લેખન પ્રક્રિયા જીવંત છે, એમાં અણધાર્યા વળાંકો આવી શકે.
ચોક્કસ.
અને પેલો સવાલ, લેખન માટે અનુભવ કેટલો જરૂરી, એના પણ મોરિયા શું કહે છે? કહે છે કે જેનો સીધો અનુભવ ન હોય એ પણ લખી શકાય. દાખલા તરીકે, મેં ક્યારે કોઈને ઝેર નથી આપ્યું.
હા હા.
પણ પછી એમ પણ કહે છે કે લેખક પોતાના બધા પાત્રોને સમજી શકે છે. આ કઈ રીતે બને?
અહીં એ બે વાત પર ભાર મૂકે છે. એક તો પાત્રો સાથેનું આંતરિક તાદાત્મ્ય, અને બીજું જે બહુ મહત્વનું છે, સમયનું અંતર. એ નોંધે છે કે જુવાન લેખકો મોટાભાગે પોતાના બાળપણ કે કિશોરાવસ્થા વિશે જ સારું લખી શકે છે. કેમ? કારણ કે મોટા થયા પછીના જે જટિલ અનુભવો છે એને સમજવા, પચાવવા અને પછી એને કલાત્મક રૂપ આપવા માટે થોડો સમય જોઈએ. અનુભવથી થોડા દૂર જઈએ ને ત્યારે એ સ્પષ્ટ દેખાય.
ઓહ, એટલે પોતાની નવલકથાઓને પણ એ પોતાની કિશોર અને તરુણ વયના ભૂતકાલીન વસ્તુના સંસ્મરણો જેવી ગણે છે, જાણે પૃષ્ઠની યાદ અપાવે.
હા, સામ્ય તો છે, પણ એ સભાન અનુકરણ નથી કરતા. પણ મુદ્દો એ છે કે ભૂતકાળ, સ્મૃતિ અને એ સમયના સંવેદનો, એ બધું એમના લેખનના કેન્દ્રમાં છે. અને અહીં પેલી રસપ્રદ વાત આવે છે એ નોંધ નથી લેતા.
હા, આ ખરેખર નવાઈની વાત છે. જો નોંધ ન લેતા હોય તો ભૂતકાળને આટલો જીવંત કઈ રીતે કરી શકે?
એમનું કહેવું છે કે હું અવલોકન કરીને નથી લખતો, હું એ પદાર્થ જગતને, એ વાતાવરણને જાણે ફરીથી શોધી કાઢું છું, ફરીથી પ્રાપ્ત કરું છું. એમના બાળપણનું જે જાન્સેનિયન વિશ્વ હતું, પેલું ગંભીર, થોડું ઉદાસ, કડક નૈતિકતાવાળું વાતાવરણ એને લેખન દ્વારા ફરી જીવંત કરે છે. જાણે 20 વર્ષની ઉંમરે દુનિયા બંધ થઈ ગઈ હોય અને લખતી વખતે ફરી ખુલે છે.
આ તો બહુ ઊંડી આંતરિક પ્રક્રિયા થઈ.
હા,
અને એમાં પેલું ઇન્દ્રિય અનુભવો, ખાસ કરીને ગંધ, એનો બહુ મોટો ફાળો છે, નહીં?
બિલકુલ. વિવેચકોએ પણ કહ્યું છે કે મોરિયાની નવલકથાઓમાં ગંધ બહુ આવે છે, અને પોતે સ્વીકારે છે. લખતા પહેલા એ મનમાં એ જગ્યાઓ, એ વાતાવરણ, રંગો અને ખાસ કરીને ગંધ, એ બધું ફરીથી ઊભું કરે છે. બાળપણના એ પરિવેશને જાણે ફરીથી અનુભવે છે. આ ઇન્દ્રિયો દ્વારા જ એ ભૂતકાળને પકડી શકે છે.
અદ્ભુત. લેખકની સંવેદનશીલતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો ઓકનર અને મોરિયા બંનેના રસ્તા થોડા અલગ લાગે છે. એક તરફ ડિઝાઇન, માળખું, સભાન પુનર્લેખન, બીજી તરફ સાહજિકતા, આંતરિક પ્રેરણા, સ્મૃતિનું પુનઃસર્જન. શું આ બંનેમાં કંઈ સમાનતા પણ છે?
ચોક્કસ છે. રસ્તા ભલે જુદા લાગે, પણ અમુક બાબતોમાં સામ્ય છે. જેમ કે બંને માટે ટેકનિક એ છેલ્લી વસ્તુ નથી, એ સાધન છે, સાધ્ય નથી. ઓકોનર ડિઝાઇનની વાત કરે, પણ એ મુસદ્દા પછી આવે અને પુનર્લેખનથી એને નિખારે. મોરિયા સહજતાની વાત કરે, પણ અજાણ્યે જ નવી ટેકનિક વાપરી લે.
બરાબર.
બીજું, બંને માટે અનુભવ અને સ્મૃતિ મહત્વના છે, ભલેને વાપરવાની રીત જુદી હોય. ઓકોનર કથાનક પર ભાર મૂકે, મોરિયા ભાવવિશ્વ અને સંવેદનો પર.
અને બંને ક્યાંક ને ક્યાંક ભાવ અને સ્વરૂપના સંબંધની વાત કરતા હોય એવું લાગે છે. ઓકનર ટૂંકી વાર્તાને ઉર્મિકાવ્યની નજીક ગણે છે.
પરા ભાવ જગતને પકડવાનો પ્રયત્ન કરે છે. હા, સ્વરૂપ માટેની સજાગતા બંનેમાં છે, પણ એમની અગ્રતા જુદી છે. ઓકોનર ટૂંકી વાર્તા અને નવલકથાનો ભેદ સ્પષ્ટ રાખવા માંગે છે, જ્યારે મોરિયા નવલકથાના સ્વરૂપને વધુ મુક્ત રાખે છે. એમાં ફિલ્મી ટેકનિક પણ આવી શકે.
તો આ આખી ચર્ચા પરથી, ખાસ કરીને જે લોકો લખે છે અથવા સાહિત્યને ઊંડાણથી સમજવા માંગે છે, એમના માટે મુખ્ય કયા મુદ્દાઓ તારવી શકાય?
મને લાગે છે 4 મુખ્ય વાતો છે. પહેલી અને કદાચ સૌથી અગત્યની, જે મોરિયા પાસેથી શીખવા મળે છે, મૌલિકતા અને નિજી શૈલી. બીજા જેવું લખવાની કોશિશ નકામી છે, દરેક લેખકે પોતાનો રસ્તો, પોતાનો અવાજ જાતે જ શોધવો પડે.
બીજું, ઓકોનર આપણને શીખવે છે કે લેખન એક પ્રક્રિયા છે, એ લાંબી છે, એમાં મહેનત છે, પુનર્લેખન છે. પહેલી વારમાં જ કંઈ શ્રેષ્ઠ નથી બની જતું, ધીરજ રાખવી પડે.
ત્રીજું, સાહજિકતા અને સભાનતા વચ્ચેનું સંતુલન. મોરિયાની સાહજિકતા અને ઓકોનરની સભાન ડિઝાઇન બંનેનું લેખનમાં સ્થાન છે. કદાચ સારા લેખકે છે જે પોતાની પ્રકૃતિ પ્રમાણે આ બંનેનો મેળ બેસાડી શકે. કોઈ એક જ ફોર્મ્યુલા નથી.
અને ચોથું, અનુભવ અને કલ્પનાનો સમન્વય. જેમ મોરિયા કહે છે, સીધો અનુભવ ન હોય તો પણ લખી શકાય, પણ એ માટે અનુભવોને સમજવા, કલ્પનાથી એને વિસ્તારવા અને પાત્રો સાથે એક પ્રકારની સહાનુભૂતિ કેળવવી જરૂરી છે. અને હા, અનુભવને કલાત્મક રૂપ આપવા માટે ક્યારેક સમયનું અંતર પણ કામ લાગે છે.
બરાબર. આ બધા મુદ્દા ખરેખર વિચારવા જેવા છે. લેખન પ્રક્રિયા કેટલી બધી વ્યક્તિગત અને છતાં કેટલી જટિલ હોઈ શકે છે એ આ બંને મુલાકાતો બહુ સરસ રીતે બતાવે છે.
અને આ બધું જ સાંભળ્યા પછી એક સવાલ મનમાં આવે છે. શું લેખન કળા ખરેખર એટલી બધી સહજ અને આંતરિક છે જે મોરિયા કહે છે કે એ શીખવી જ ન શકાય? કે પછી ઓકોનરની જેમ એને ડિઝાઇન, સ્ટ્રક્ચર અને સતત પુનર્લેખન દ્વારા કેળવી શકાય છે, એમાં નિપુણતા મેળવી શકાય છે? કદાચ જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છે. શું લાગે છે?
કદાચ કોઈની પાસે નથી. દરેક લેખકે પોતાની રીતે જેનો ઉકેલ શોધવાનો હોય છે. પણ હા, ઓકોનર અને મોરિયાના અનુભવો અને વિચારો એ શોધમાં દિશાસૂચન જરૂર કરી શકે છે. તો આ હતી ફ્રેન્ક ઓકોનર અને ફ્રાન્કો મોરિયાના લેખન જગતની એક નાનકડી સફર. પ્રમોદ કુમાર પટેલના પુસ્તક તત્વ સંદર્ભમાં તેમના અનુવાદ દ્વારા આપણને આ અમૂલ્ય વિચારો જાણવા મળ્યા.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.